એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આજે આપણે સુરેશ જોશી, ગુજરાતી સાહિત્યના એક જાણીતા વિવેચક, એમના એક લેખ પર વાત કરીશું. આ લેખમાં એમણે ફ્યોદોર દોસ્તોયેવ્સ્કીની જે વિશ્વપ્રસિદ્ધ નવલકથા છે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ, એને અરવા ચિંતા એટલે કે આજના સમયમાં એ કેટલી સુસંગત છે એની ચર્ચા કરી છે.
બરાબર, સુરેશ જોશીનો આ લેખ છે ને એ ખાલી પેલી નવલકથાનો સાર નથી આપી દેતો, એનાથી ઘણું વધારે છે. જોશી સાહેબ અહીં દોસ્તોયેવ્સ્કીએ જે દુનિયા રચી છે એના પાત્રોના મનમાં જે ગડમથલ ચાલે છે અને આજના માણસની જે મૂંઝવણો છે એ બધા વચ્ચેનું ઊંડું કનેક્શન સમજાવે છે. એમણે આપણને નવલકથાના જે મુખ્ય સંઘર્ષો છે અને સાહિત્ય જગતમાં એનું શું યોગદાન છે એ સમજવામાં મદદ કરી છે.
હા, તો આપણો આજનો હેતુ એ જ છે કે સુરેશ જોશીના આ વિશ્લેષણના મુખ્ય વિચારો અને એમની દલીલોને સમજીએ. ખાસ કરીને એમને કેમ એવું લાગે છે કે લગભગ 150 વર્ષ પહેલાં લખાયેલી આ બુક આજે પણ એટલી જ રેલેવન્ટ, એટલી જ આધુનિક છે. ચાલો આ વાતને જરા ખોલીએ. શરૂઆત કરીએ નવલકથાના વાતાવરણથી. સુરેશ જોશી પીટર્સબર્ગ શહેરના વર્ણન પર બહુ ભાર મૂકે છે, નહીં? એને જુલ્સ લફોગની કવિતા સાથે પણ સરખાવે છે.
ચોક્કસપણે, જોશી વર્ણવે છે કે કેવી રીતે ઝારે પેલી કાદવવાળી જમીન પર આ શહેર વસાવ્યું અને એ બનાવવામાં જે માણસોનો ભોગ લેવાયો એ જાણે શહેરની હવામાં જ વ્યાપી ગયું છે, એક ભેજ બનીને. આ ભેજ, લોકોના ફિક્કા પીળા ચહેરા, એમની એકલતા, આ બધું મળીને એકદમ ગમગીન, દબાવનારું, વિચિત્ર વાતાવરણ બનાવે છે. સુરેશ જોશી આને લફોગની ભાષામાં કોઝમિક મિઝરી કહે છે, મતલબ કે વૈશ્વિક દુઃખ. આ ખાલી ગરીબીનું દુઃખ નથી પણ કંઈક ઊંડું છે, અસ્તિત્વનું દુઃખ. નવલકથાનું જ એક પાત્ર છે સ્વિદ્રિગેલવ, એના શબ્દો જોશી ટાંકે છે. આ તો પાગલ લોકોનું શહેર છે. ભાગ્યે જ કોઈ બીજી જગ્યા માણસના મન પર પીટર્સબર્ગ જેટલી આવી અંધારી, કઠોર અને વિચિત્ર અસર કરતી હશે.
તો આવું વાતાવરણ, આ ગંદકી, બાફ, ગરમી, ધુમ્મસ, એ રાસ્કોલનિકોવ જેવા મુખ્ય પાત્રના મનને કેવી રીતે અસર કરતું હશે? એના પર શું પ્રભાવ પડતો હશે?
સુરેશ જોશી બરાબર એ જ પોઈન્ટ આઉટ કરે છે કે આવા ગુંગળાવનારા માહોલમાં જ રાસ્કોલનિકોવના મનમાં પેલી નેપોલિયન જેવા અતિમાનવ બનવાની, બધી નૈતિક હદો ઓળંગી જવાની ઈચ્છા છે ને, એ એકદમ જાણે બીમાર વિકૃત રૂપ લઈ લે છે. જોશી અહીં જ્યોર્જ લુકાસનું વાક્ય પણ યાદ કરાવે છે, જેમણે દોસ્તોયેવ્સ્કીને આધુનિક મૂડીવાદી મહાનગરના પહેલા અને મહાન કવિ કહ્યા હતા. આવી દુનિયામાં જે આ માણસનું હોવાપણો જ જાણે મશીન જેવું ને અર્થ વગરનું બની જાય, ત્યાં જ માણસ બળવો કરવા, નિયમો તોડવા પ્રેરાય છે.
હા, બરાબર. હવે પેલી અરવા ચિંતાની વાત પર આવીએ. જોશીજી માને છે કે 1866માં લખાયેલી આ બુક આજે પણ એટલી જ લાગુ પડે છે. કેમ? મતલબ ત્યારની રશિયન ઝારશાહીની આપખુદી અને આજના જમાનાની પરિસ્થિતિ, એમાં શું સરખાપણું જુએ છે?
જોશીનો તર્ક એવો છે કે ભલે પેલી રાજકીય આપખુદી ગઈ પણ આજે એક બીજા જ પ્રકારની આપખુદી માણસને દબાવી રહી છે, કદાચ વધારે સૂક્ષ્મ. એમણે ગોગોલ, તુર્ગેનેવ, ટોલ્સ્ટોય જેવા બીજા રશિયન લેખકોની વાત કરી છે જેમણે એમના સમયની માણસની હાલત બતાવી, પણ દોસ્તોયેવ્સ્કીનો જે પેલો ભયતળિયે વસનારો જીવ છે, નોટ્સ ફ્રોમ અંડરગ્રાઉન્ડવાળો 1864નો, જોશી અને ક્રાઇમ એન્ડ પનિશમેન્ટની જાણે પ્રસ્તાવના ગણે છે. એ આધુનિક માણસની લાચારી, એકલતા, તૂટી ગયેલાપણાનું જોરદાર પ્રતીક છે. જોશીના મતે આજે માણસ પોતાના જ બનાવેલા સિસ્ટમ્સ, ટેકનોલોજી, ઇન્ફોર્મેશનનો ધોધ, બ્યુરોક્રેસી, એની નીચે દબાઈ રહ્યો છે. એને પોતે માણસ હોવાનો સ્થાક લાગે છે, શરમ આવે છે.
તો આ જે ભય તળિયાના આદમીની માનસિકતા છે એ રાસ્કોલનિકોવમાં કઈ રીતે દેખાય છે? એ કઈ રીતે આજના માણસની મૂંઝવણ બતાવે છે?
રાસ્કોલનિકોવ બરાબર એ જ કેટેગરીનો છે, પેલા પીટર્સબર્ગના ગંદા સાંકડા દરમાં પોતાની નાની ઓરડીમાં ભરાઈ રહે છે. એને આ જીવનનો ભાર જાણે સહન નથી થતો. એની એકલતા એને બહુ ઊંડા આત્મનિરીક્ષણ તરફ લઈ જાય છે. પણ આ સતત પોતાની જાતને જોયા કરવાની વૃત્તિ, આ સેલ્ફ કોન્શિયસનેસ, એ છેવટે એકદમ ઊંડા વિષાદ, એક જાતની એક્ઝિસ્ટેન્શિયલ ઉદાસીનતા એટલે કે મેલેન્કોલીને જન્મ આપે છે. જોશી આને દુખિયારી 19મી સદીનો રોગ કહે છે અને કિર્કગાર્ડનું વાક્ય ટાંકે છે કે આ વિષાદ આ મૃત્યુ સુધીની માંદગી એ જ માણસને જાનવરથી અલગ પાડે છે. રાસ્કોલનિકોવની પેલી અતિમાનવ બનવાની થિયરી, એનો ગુનો કરવાનો વિચાર, એ બધું આ ઊંડા વિષાદમાંથી ભાગવાની, અંદરના ઘોંઘાટને દબાવવાની કોશિશ જેવું છે. દોસ્તોયેવ્સ્કી એક જ પાત્રમાં આવા કેટલાય વિરોધાભાસી વિચારો અને લાગણીઓ મૂકીને વ્યક્તિત્વની એકતા જાળવવા મથતા માણસની પીડા બતાવે છે.
નવલકથાનું ટાઇટલ જ છે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. પણ સામાન્ય રીતે આપણે એમ સમજીએ કે ગુનો પૈસા માટે થાય, બદલો લેવા થાય. સુરેશ જોશી રાસ્કોલનિકોવના આ અપરાધને કંઈક અલગ રીતે જુએ છે. એનો હેતુ ખાલી લૂંટ નહોતો.
હા, જોશી આ વાત પર ખાસ ભાર મૂકે છે. એ નોંધે છે કે ક્રાઇમ માટે જે મૂળ રશિયન શબ્દ વપરાયો છે એનો અર્થ કાયદાકીય ગુના કરતા ઉલ્લંઘન, ટ્રાન્સગ્રેશન જેવો વધારે છે. મતલબ કે હદ તોડવી, મર્યાદા ઓળંગવી. રાસ્કોલનિકોવનો મુખ્ય હેતુ પૈસા કમાવાનો કે ગરીબી દૂર કરવાનો નથી. ભલે એ પોતાની જાતને ને બીજાને એવા તર્ક આપે કે એક નકામી ડોશીને મારીને હજારો સારા લોકોનું ભલું થશે, પણ એ બધું ગૌણ છે. એ પોતે જ આ કારણો નકારી કાઢે છે. પુરાવા તરીકે ખૂન પછી એણે લૂંટેલા પૈસા ગણ્યા પણ નથી અને પછીથી સંતાડેલા પૈસા લેવા જતો પણ નથી. એનો ઈરાદો પોતાની સ્વતંત્રતા, પોતાની અસાધારણતા સાબિત કરવાનો છે. એ જોવાનું છે કે શું એ નૈતિક નિયમોથી ઉપર ઉઠી શકે છે.
આ વાત ખરેખર વિચારવા જેવી છે. જો લૂંટ કે પરોપકાર હેતુ નથી તો પછી સાચો હેતુ શું? સુરેશ જોશી આ ગૂંચ કઈ રીતે ઉકેલે છે?
જોશીના મતે આ હેતુની જે અસ્પષ્ટતા છે ને, એ જ કદાચ માણસના સ્વભાવનું, ખાસ કરીને આધુનિક માણસના મનનું એક મોટું લક્ષણ છે. રાસ્કોલનિકો કદાચ પોતે પણ ચોક્કસ નથી કે એનો સાચો હેતુ શું છે. એ પોતાની જાતને ટેસ્ટ કરવા, પોતાની ઓળખ સ્થાપિત કરવા, પોતાના મન પર એક ખતરનાક પ્રયોગ કરવા આ કરે છે. એ સારા નરસાના જૂના ચોકઠાથી ઉપર ઉઠીને અસ્તિત્વના ખાલીપાણાનો, અર્થહીનતાનો સામનો કરવા તૈયાર છે. જોશી રાસ્કોલનિકોવના આ અહંકારને સામાન્ય સ્વાર્થ નથી ગણતા, કારણ કે એ દુનિયાનો કોઈ ફાયદો લેવા નથી કરતો, પણ એક વિચાર માટે પોતાની જાતને દાવ પર લગાવે છે. જોશી એને યંત્રયુગમાં સાધન બની ગયેલા માણસના, પોતાની આઝાદી પાછી મેળવવાના સંઘર્ષ તરીકે જુએ છે. ભલે એ રસ્તો ખોટો હોય, આ લડાઈ મુખ્યત્વે એના મનમાં જ ચાલે છે.
દોસ્તેવ્સ્કીની જે કલાત્મકતા છે એની પણ સુરેશ જોશી બહુ પ્રશંસા કરે છે, ખાસ કરીને સમય અને પાત્રોના નિરૂપણ બાબતે. સમયનું નિરૂપણ કઈ રીતે અલગ છે?
જોશી ધ્યાન દોરે છે કે નવલકથાનો પહેલો ભાગ, લગભગ 87 પાનાનો, એ ખાલી 3 દિવસના ગાળામાં બનેલી ઘટનાઓ બતાવે છે.
ફક્ત 3 દિવસ?
હા, આનાથી ઘટના બહુલતા અને કાળ વિરલતાની એકદમ તીવ્ર, ઘટ્ટ અસર ઊભી થાય છે. સમયની એક પણ પળ જાણે વેડફાતી નથી. દોસ્તોયેવ્સ્કી અહીં ઘડિયાળના સમય કરતા ચેતનાના આંતરિક સમય પર, એટલે કે સબ્જેક્ટિવ ટાઈમ પર વધારે ફોકસ કરે છે, જેને ફ્રેન્ચ ફિલોસોફર બર્ગસોંગ શુદ્ધ અવધિ કહે છે. આ ચેતનાના પ્રવાહમાં ભૂતકાળની યાદો, જેમ કે પેલું ઘોડાવાળું સપનું, વર્તમાનના અનુભવો અને ભવિષ્યના ઝાંખા ઇશારા, બધું એકબીજામાં ગૂંથાઈ જાય છે. સમય જાણે રાસ્કોલનિકોવના મનમાં જ આકાર લે છે અને વાર્તા એને અનુસરે છે. એનાથી નાટ્યાત્મક અસર પેદા થાય છે.
અને પાત્રો વિશે શું? ઘણા વિવેચકો દોસ્તોયેવ્સ્કીના પાત્રોની જીવંતતા અને મનોવૈજ્ઞાનિક ઊંડાણની વાત કરે છે, પણ સુરેશ જોશી કહે છે કે બીજા પાત્રો જાણે રાસ્કોલનિકોવના જ વ્યક્તિત્વના ભાગ હોય એવું લાગે છે. આ શું છે?
હા, જોશીલા આ મુદ્દો બહુ રસપ્રદ છે. એ સૂચવે છે કે મારમેલાદોવ, પેલો દારૂડિયો કારકુન જે પોતાની પીડાની વાતો કરે, સ્વિદ્રિગેલોવ, પેલો વિલાસી અને ખોટો માણસ, રઝમિહિન, રાસ્કોલનિકોવનો પ્રેક્ટિકલ દોસ્ત, પોર્ફિરી પેટ્રોવિચ, પેલો હોશિયાર તપાસ અધિકારી, આ બધા પાત્રો ખાલી અલગ અલગ માણસો નથી, પણ જાણે રાસ્કોલનિકોવના મનના જુદા જુદા પાસા છે, એના અંદરના સંઘર્ષોના બહારના રૂપો છે. જેમ કે મારમેલાદોવમાં જે સેલ્ફ ટોર્ચર અને બીજાને દુઃખ આપવાની વૃત્તિ છે, એના પડઘા રાસ્કોલનિકોવમાં પણ છે. જોશી તો ત્યાં સુધી કહે છે કે સ્ત્રી પાત્રો પણ, પેલી ઘરની માલકણ પાશંકા, ડોશી એલિયોના, રાસ્કોલનિકોવની માં પુલખેરિયા, એ જાણે એક જ મૂળ સ્ત્રી તત્વના અલગ અલગ રૂપો હોય એવું લાગે. જોશી આને પાત્રાલેખનની અનિશ્ચિતતા, ઇનડિટર્મિનન્સી કહે છે, જે દોસ્તેવ્સ્કીની રિયાલિટી બતાવવાની એક ખાસ રીત છે. એક જ મનના અલગ અલગ રૂપો બતાવવાની આ રીત દોસ્તેવ્સ્કીનું મોટું પ્રદાન છે.
નવલકથામાં સપનાઓનું પણ બહુ મહત્વ છે. સુરેશ જોશીએ ખાસ કરીને પેલા ઘોડાવાળા સપનાનું વિશ્લેષણ કર્યું છે. એ સપનાનું શું મહત્વ છે?
હા, જોશી એ સપના પર ખાસ ધ્યાન આપે છે. રેસ્કોલનિકો સપનામાં પોતાના બાળપણનો એક બનાવ જુએ છે. મિકોલકા નામનો એક ખેડૂત પોતાની ઘરડી નબળી ઘોડીને બહુ ખરાબ રીતે મારે છે, કારણ કે એ ગાડી નથી ખેંચી શકતી, અને છેવટે મારી નાખે છે. નાનો રેસ્કોલનિકો આ જોઈને રડે છે, ઘોડીને બચાવવા જાય છે અને છેલ્લે મરેલી ઘોડીને ચૂમે છે. જોશીના મતે આ સપનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને જોડે છે. આમાં જે ઘોડી છે એ કોનું પ્રતીક છે? સોનિયાનું, લિઝાબેટાનું, પેલી ડોશીનું, કે પછી રાસ્કોલનિકોવ પોતે જ?
જે સમાજ દ્વારા નકામો ગણાય છે.
હા, કદાચ મિકોલકાનું હિંસક કામ અને બાળ રેસ્કોલનિકોવની દયા, આ બધું મળીને આવનારા ગુનાની ભયાનકતા અને રાસ્કોલનિકોવના અંદર ચાલતા સારા નરસાના યુદ્ધનો ઇશારો આપે છે. જોશી અહીં સ્નોટગ્રાસ જેવા બીજા વિવેચકોના અર્થઘટનો નોંધે છે, પણ સાથે એ પણ કહે છે કે આવા ચોક્કસ અર્થઘટનોથી કૃતિની જે મૂળભૂત સંદિગ્ધતા છે, એમ્બિગ્યુટી, એ ઓછી ન થવી જોઈએ.
હવે સ્વિદ્રિગેલોવની વાત કરીએ. સુરેશ જોશી એને રાસ્કોલનિકોવનો પડછાયો કે ડબલ ગણાવે છે. આ બંનેમાં શું સરખું છે ને શું જુદું છે?
જોશીનું એનાલિસિસ એવું છે કે સ્વિદ્રિગેલોવ અને રાસ્કોલનિકોવ એક જ વ્યક્તિના બે ભાગ નથી, પણ એકબીજાના જાણે વાંખાચૂકા પ્રતિબિંબ છે. સ્વિદ્રિગેલોવ પોતે પણ કહે છે કે અમે એક જ ખેતરના પંખી છીએ. બંને નૈતિક હદો ઓળંગે છે, પણ અલગ રીતે અને અલગ કારણોથી. રાસ્કોલનિકોવ એક વૈચારિક પ્રયોગ તરીકે અતિમાનવ બની શકાય કે નહીં એ જોવા ગુનો કરે છે, જ્યારે સ્વિદ્રિગેલોવ પોતાની વાસમાઓ પૂરી કરવા, કોઈપણ નીતિ નિયમ વગર જીવવા, જાણે પોતે અતિમાનવ હોય એવો ઢોળ કરે છે. શાશ્વતતા વિશેની એની જે ભયાનક કલ્પના છે, ગામડાની ગંદી નાવણીને એમાં કરોળિયા અને છેલ્લેની આત્મહત્યા, જે જોશીના મતે આઝાદી સાબિત કરવા માટે આઝાદીનો જ છેદ ઉડાવવાનો એક કટાક્ષ જેવો પ્રયાસ છે, આ બધું રાસ્કોલનિકોવની સ્થિતિ અને એના સંઘર્ષ પર એક વિચિત્ર પ્રકાશ પાડે છે. સ્વિદ્રિગેલોવ જ પહેલો છે જે રાસ્કોલનિકોવના ગુના વિશે જાણી જાય છે, અને એનું મોત રાસ્કોલનિકોવના એકરાર પહેલા થાય છે, જે વાર્તામાં એક મોટો વળાંક લાવે છે.
એક સામાન્ય સમજ એવી છે કે નવલકથાના અંતે રાસ્કોલનિકોવ પસ્તાવો કરે છે અને સોનિયાના પ્રેમ અને શ્રદ્ધાથી એનો ઉદ્ધાર થાય છે. શું સુરેશ જોશી આ તિતિક્ષા દ્વારા મોક્ષવાળા અર્થઘટન સાથે સહમત છે?
ના, જોશી આ જે પ્રચલિત સમજ છે એની સામે ગંભીર સવાલો ઊભા કરે છે. એમની દલીલ છે કે રાસ્કોલનિકોવ જે પોલીસ સામે કબૂલાત કરે છે એ સાચા હૃદયના પસ્તાવા કે નૈતિક બદલાવ કરતાં એના શારીરિક અને માનસિક થાકને કારણે વધારે છે. પકડાઈ જવાનો ડર પણ છે, કારણ કે સ્વિદ્રિગેલોવ એનું રહસ્ય જાણી ગયો હતો, અને એક પ્રકારની ગ્લાની પણ છે. એ જ્યારે સોનિયા પાસે જાય છે ત્યારે પણ એને શુદ્ધ થવાની ઈચ્છા કરતાં કોઈકની સહાનુભૂતિ, કોઈકના આંસુ જોવાની, પોતાના દુઃખમાં કોઈકને ભાગીદાર બનાવવાની જરૂર વધારે છે. એ સોનિયાનો ક્રોસ સ્વીકારે છે, પણ મનમાં ક્યાંક એને પોતાની વેદનાના પ્રતીક તરીકે જુએ છે, ભગવાનમાં શ્રદ્ધાના પ્રતીક તરીકે નહીં. એ પોતે પણ કબૂલ કરે છે કે એ સોનિયાને પ્રેમ નથી કરતો, પણ એના આંસુનો તરસ્યો હતો.
અને નવલકથાના છેડે જે એપિલોગ આવે છે, જેમાં સાઇબેરિયામાં સજા ભોગવતા રાસ્કોલનિકોવના પુનર્જન્મની વાત છે, એના વિશે જોશી શું માને છે?
સુરેશ જોશીનું માનવું છે કે આ એપિલોગ નવલકથાએ અત્યાર સુધી જે મનોવૈજ્ઞાનિક તણાવ અને વૈચારિક જટિલતા જાળવી રાખી હતી એને થોડી ઢીલી પાડી દે છે. એમના મતે એપિલોગ રાસ્કોલનિકોવનો સાચો પુનર્જન્મ કે આધ્યાત્મિક બદલાવ ખાતરીપૂર્વક સાબિત નથી કરતો. ઉલટું, એ રાસ્કોલનિકોવને હજુ પણ પોતાના અસાધારણ હોવાના વિચારોમાં રચોપચ્યો અને બીજા કેદીઓથી સામાન્ય માણસો પોતાને અલગ માનતો એક એસ્થેટિક લાઉસ તરીકે વધુ બતાવે છે.
એસ્થેટિક લાઉસ એટલે
કે જે પોતાની જાતને બહુ ઊંચો સમજે છે, પણ હકીકતમાં તુચ્છ છે, સૌંદર્યલક્ષી જુએ. બીજા કેદીઓ એને નાસ્તિક કહીને મારી નાખવાની ધમકી આપે છે, જે એના પોતાના જ સિદ્ધાંતોનો એક વિચિત્ર પડઘો છે. હા, એ બીમાર પડે છે, એક સપનું જુએ છે જેમાં બુદ્ધિના અભિમાન જેવા પ્લેગના જંતુઓ ફેલાય છે, અને સોનિયા માટે એના પ્રેમનો ઉદય થવાના સંકેત મળે છે. પણ જોશીના મતે આ પુનર્જન્મની પ્રોસેસ અધૂરી અને અસ્પષ્ટ રહી જાય છે. કદાચ દોસ્તેવસ્કીને આ સંદિગ્ધતા જોઈતી પણ હોય, જેમ એમણે બ્રધર્સ કારામાઝોવમાં પણ એલિયોશાના ભવિષ્યની વાત અધૂરી છોડી હતી.
તો આ બધી ચર્ચાના અંતે સુરેશ જોશીના વિશ્લેષણ પ્રમાણે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટની આધુનિક સુસંમતતા શું છે? આજે પણ આ નવલકથા આપણને શું શીખવી શકે?
જોશીનો નિષ્કર્ષ એ છે કે દોસ્તોએવ્સ્કીએ આધુનિક સાયકોલોજીના ઉદય પહેલાં જ આધુનિક માણસના મનના ઊંડા રોગો જેમ કે ન્યુરોસિસ, કિર્કેગાર્ડે વર્ણવેલી મૃત્યુ સુધીની માંદગી, અસ્તિત્વનો ખાલીપો, એનું સચોટ નિદાન કરી લીધું હતું. એમણે બતાવ્યું કે જે લોકો બહારથી નોર્મલ દેખાય છે એ લોકો પણ ઘણીવાર નાર્સિસિઝમ અને પોતાની જાતને હંમેશા સાચા માનવાના ભ્રમમાં જીવતા હોય છે. એમને પણ અંદરથી સારવારની જરૂર હોય છે. દોસ્તોએવ્સ્કી આવા કહેવાતા સ્વસ્થ લોકોના મોહરા ઉતારી પાડે છે.
એટલે એમ કહી શકાય કે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ ફક્ત 19મી સદીના રશિયાની વાત કરતી જૂની બુક નથી, પણ એ આધુનિક માણસની અંદરની હાલત, એના સંઘર્ષો અને એની મૂંઝવણોનો અરીસો છે.
જીવનનું સ્વરૂપ, ફોર્મ ઓફ લાઈફ, જેમાં વ્યક્તિના અંદરના સંઘર્ષ, યાદો, સપના, ભ્રમ બધું જ આવી જાય એનો ઉપયોગ કર્યો. એમણે વાસ્તવિકતાના એવા નવા ડાયમેન્શન્સ ખોલી આપ્યા જે પછીથી કાફકા અને કામ્યુ જેવા અસ્તિત્વવાદી લેખકોની કૃતિઓમાં આગળ વધ્યા. જોશીના મતે આ નવલકથા આપણને આપણા પોતાના અંદર રહેલા વિરોધાભાસો, આપણી સાધારણતા નીચે કદાચ છુપાયેલી અસાધારણ બનવાની વૃત્તિઓ અને અસ્તિત્વની જટિલ અને ઘણીવાર સંદિગ્ધ પ્રકૃતિનો સામનો કરવા પ્રેરે છે. રેસ્કોલનિકોવમાં જે વિરોધી તત્વોનું યુદ્ધ છે એ જ એક સમૃદ્ધ સંદિગ્ધતા, રિચ એમ્બેવલન્સ ઊભી કરે છે, જે દોસ્તોએવ્સ્કીની કલાનું અને કદાચ માણસના હોવાપણાનું જ લક્ષણ છે.
ખરેખર સુરેશ જોશીના આ વિશ્લેષણથી ક્રાઇમ એન્ડ પનિશમેન્ટની જટિલતાઓ અને એની આધુનિકતા બહુ સ્પષ્ટ રીતે સામે આવે છે. આ ખાલી ગુના અને સજાની વાર્તા નથી, પણ માણસનું અસ્તિત્વ, આઝાદીની હદો, નૈતિક ઉલ્લંઘનના પરિણામો અને અર્થહીનતાના ભય જેવા સનાતન પ્રશ્નો સાથેની એક ઊંડી મુલાકાત છે.
અને સુરેશ જોશી આપણને એ યાદ અપાવે છે કે દોસ્તોએવ્સ્કી જેવા મોટા લેખકોની કળા આપણને સહેલા તૈયાર જવાબો નથી આપતી, પણ વધારે ઊંડા, વધારે બેચેન કરનારા સવાલો પૂછવા પ્રેરે છે. એ આપણને આપણી પોતાની ચેતનાના અંધારા ખૂણાઓમાં જોવાની, આપણા વિષાદ, આપણા અંદરના સંઘર્ષો અને આપણી સ્વતંત્રતાના સાચા અર્થ વિશે ફરી વિચારવા મજબૂર કરે છે.
અને અહીંથી એક છેલ્લો વિચાર આવે છે જે સાંભળનાર પોતાના મનમાં રાખી શકે. જો સુરેશ જોશીના કહેવા પ્રમાણે આપણામાં રહેલો આ વિષાદ, આ હદો ઓળંગવાની વૃત્તિ અને આ ખાલીપાનો ડર એ જ આધુનિક હોવાનો એક ભાગ હોય, તો પછી આપણે આપણી સ્વતંત્રતા અને એની સાથે આવતી જવાબદારીને, ખાસ કરીને એવા સમયમાં જ્યાં સારા નરસાની જૂની વ્યાખ્યાઓ ઝાંખી પડી રહી છે, તેને કેવી રીતે સમજી શકીએ અને નિભાવી શકીએ? આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.